હું રેવરન્ટ જસવંતભાઈ રાણાને વિનંતી કરીશ, એઓ આગળ આવશે અને પ્રભુના મર્મો આપણને સમજાવશે. રાણા ગુજરાત પછી આવે છે, પણ રાજસ્થાનની અંદર તેમની મિનિસ્ટ્રી ચાલે છે, તેમની પોતાની ડાંગાળી બાઇબલ સેમિનરી છે અને ઘણું બધું પ્રભુના માટે કામ કરે છે. અને જ્યારે સિમસનભાઈ મને કહ્યું કે તેઓ અહીંયા આવવા માગે છે, ત્યારે આપણે મજે તેઓ આવે છે, આપણે પ્રભુનો આભાર માનીએ છીએ.
થેન્ક યુ સર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામનું બધાને પ્રેમી સલામ. હું પરમેશ્વર પિતાનો આભાર માનું છું. આજે વિદેશની અંદર આપણા ગુજરાતી ભાઈ અને બહેનોને અને ઘણા લોકોને લગભગ 40 વર્ષ પછી મેં જોયા. 35 વર્ષથી મેં ગુજરાત છોડી દીધું છે અને ગુજરાતી ભાષાની અંદર બોલવામાં લોચા પણ થાય. તમે અમદાવાદમાં અને જુદી જુદી જગ્યાએથી નીકળી ગયા અને પછી અહીં આવીને પણ આટલું સુંદર ગુજરાતી બોલો છો, પ્રભુની ભક્તિ કરો છો, ખોટા શિક્ષણ વિશે બહુ જ એક જાગૃતતા તમારી અંદર છે. આ બધું જાણીને અને જોઈને અનુભવીને મને પુષ્કળ આનંદ થયો. મંડળીના વડીલોએ મને આ જગ્યાએ આવવા માટે મોકો આપ્યો. પ્રભુ સ્થાનમાં હું તેઓનો આભાર માનું છું. અને આજનો આ પ્રસંગ પરમેશ્વર આપણને આશીર્વાદ આપશે એ બી મારી આશા અને પ્રાર્થના છે. 1981 સાલમાં મેં મારી નોકરી છોડી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને પૂર્ણ સમય સેવા માટે બોલાવ્યો. અમદાવાદની અંદર એ વખતે કર્ફ્યુ હતો, કોઈને પણ કયા વગર મારા ઘરની અંદરથી નીકળી ગયો. મને ખબર નથી કે હું ક્યાં જઈશ. એ વખતે મારી પરિસ્થિતિ પણ એવી હતી કે એક વકીલનો હું ખાસ માણસ હતો અને એમની સાથે ટ્રેનમાં ફરતો હતો, હોટલમાં ખાવા જતા. એટલે જ્યારે હું જતો રહ્યો ત્યારે લોકોને એવું લાગ્યું કે આ 2 મહિના પછી પાછા આવશે. પ્રભુની કૃપાથી, કારણ કે પ્રભુનું એક તીડું હતું, જેમ પાઉલ કહે છે કે એ અગ્રિપા રાજા હું એ દર્શનને અવગણી શક્યો નહીં. આઈ કુડ નોટ ઇગ્નોર ધેટ વિઝન. પરમેશ્વરે જે દર્શન મને આપ્યું ખરેખર મને નિસેવાને માટે કહ્યું. આજ સુધી હું મારા ઘરે 1/2 કલાકથી વધારે જઈ શક્યો નથી. કોઈ વાર આવતા જતા અમદાવાદ જવું પડે તો મારા લોકોને મળવા માટે જઉં છું. આટલા બધા વર્ષો સુધી પ્રભુએ મને સંભાળ્યો. પરમેશ્વર પિતાનો આભાર માનું છું. દુનિયાના 24 દેશોની અંદર જઈને પ્રભુનું વચન આપવા માટે પરમેશ્વરે મારી સહાયતા કરી. પરમેશ્વરના વિશ્વાસપણાને માટે હું તેનો આભાર માનું છું. પવિત્ર આત્માનું સામર્થ્ય પરમેશ્વર મને આપ્યું છે કે આજે આપણી ભાષાની અંદર ઘણા વર્ષો પછી બોલવા માટે પણ પ્રભુએ મારી સહાયતા કરી. બેઠા બેઠા પ્રાર્થના કરતો હતો પ્રભુ મારા લોચા ના લાગે વાગે એટલા માટે. ખરેખર તમારું ગુજરાતી સાંભળીને મને પણ મારું ગુજરાતી યાદ આવી ગયું. પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. ઉદયપુરની અંદર હું એક બાઇબલ કોલેજમાં ભણાવું છું. કોઈ ખાસ મંડળીનો પાસ્ટર હું નથી. એ લોકોએ મને 21 મંડળીમાં આસિસ્ટન્ટ પાસ્ટર બનાવી રાખ્યો છે અને કોઈ વાર સમય મળે તો જઈને સંદેશાઓ આપું છું. એની સાથે સાથે અમારા ઉદયપુરની અંદર લગભગ 20 મંડળીઓ છે અને 20 મંડળીઓની અંદર ગમે ત્યારે બોલાવે, ખાસ કરીને CNI અને કેથલિક ચર્ચ અને ઓર્થોડોક્સ ચર્ચ જે છે એ લોકો મને ખાસ વર્ષમાં એક વાર બોલાવે છે. એટલે એ મારી એક અનુબંધન છે એમની સાથે અને મારે ત્યાં જવું જ પડે છે. મોટાભાગની મારી સેવા મેઇનલાઇન ચર્ચિસની અંદર છે, ઉત્તર ભારતના હિન્દી ભાષી ક્ષેત્રોની અંદર. અને ભારતની અંદર જે સતાવણીઓ થાય છે એ વખતે માઇનોરિટી કમિશન અને હ્યુમન રાઇટ્સ કમિશનની સાથે રહીને બધા સમાચારો વ્યવસ્થિત જઈને એની જાતે જઈને મારે તપાસ કરી અને બધાની અંદર પ્રભુ મારી સહાયતા કરે. જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં સરકાર તરફથી મને વિશેષ પોલીસ એસ્કોર્ટ મળે છે. લોકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન ક્રિશ્ચિયન્સનો નેશનલ કોઓર્ડિનેટર છું અને પરમેશ્વરનો આભાર માનીએ છીએ કે પરમેશ્વર અમારી ત્યાં સહાય કરી રહ્યો છે. પણ ખાસ કરીને એક આનંદના સમાચાર એ છે કે આપણા ભારતની અંદર પરમેશ્વર કાર્ય કરી રહ્યો છે. સતાવણીને જે ચઢાવી વધાવીને જે બતાવવામાં આવે છે એની અંદર મેં જોયું છે ઇન્વેસ્ટિગેશન કરીને કે એનું તથ્ય બહુ જુદી પ્રકારનું છે. ડાંગની અંદર 8 થી 10 વર્ષ પહેલા લગભગ 200 દેવળો જ્યારે સળગવામાં આવ્યા એ પછી મને નિકોલસ સાહેબે કહ્યું અમદાવાદમાં એકવાર મળ્યા ત્યારે કે 1 મહિનાની અંદર અમદાવાદની બાઇબલ સોસાયટીના બધા જ બાઇબલો અને સુવર્ણના પેકેટો હિન્દુઓ લઈ ગયા ખરીદી કરીએ. મારી ઓફિસની અંદર અત્યારે પણ એક કાગળ છે, અમે લખ્યો હતો સાહેબે કે અમે ખાસ ડિસ્કાઉન્ટ તમને આપીશું લઈ જવાની ઊંધઈ ખાય પહેલાં. પણ આ એક એવી સતાવણી થઈ એના કારણે લોકોની અંદર એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ અને બધા જ બાઇબલોને ટ્રાક પણ એ લોકો ઉઠાવી ગયા. એટલે કે પરમેશ્વર સતાવણીના સમયે કાર્ય કરે છે. સતાવણી પરમેશ્વર પોતાના લોકોને શુદ્ધ કરે છે. સતાવણીમાં પરમેશ્વર સત્યને બહાર લાવે છે. અને સતાવણીનો એક અવળો પડઘો જેને પ્રતિસાદ કહેવાય એવો પડે છે કે દુશ્મનોને એવું લાગે છે કે આવું તે શું છે ખ્રિસ્તીઓમાં કે લોકો એનો વિરોધ કરે છે. એટલે નવી જુવાન પેઢી એવું ચાહે કે આવો આપણે ઈસુ ખ્રિસ્તીઓના ભગવાન વિશે પણ થોડુંક જાણીએ. એ રીતે મારા અનુભવ પ્રમાણે પરમેશ્વર ભારતની અંદર કાર્ય કરે છે અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, એના મોટા મોટા અમુક આગેવાનો મારા મિત્રો છે, એમણે હમણાં એક સર્વે કર્યો રાજસ્થાન બેઝ અમારી ઓફિસવાળાએ, અને ભારતની અંદર આપણે 2.6% ખ્રિસ્તીઓ છીએ, પણ એમના ચોપડા પ્રમાણે આપણે 16% ખ્રિસ્તીઓ છીએ. 16%, અને એટલા માટે કંદમળની અંદર ધમાલ છે, કારણ કે ત્યાં ફક્ત 4-5 પરિવારો છે જે ખ્રિસ્તીઓ કહેવાય છે. એમને એવું લાગ્યું કે હવે આટલા બધા હજારો ખ્રિસ્તીઓ કેમ જોવા મળે છે. અને એના માટે ઘણી બધી ડિબેટ થઈ છે, વાદવિવાદો થયા છે, ચર્ચાઓ થયેલી છે. મને પણ ચર્ચાની અંદર બોલાવ્યો. હમણાં હોમોસેક્સ્યુઆલિટી ઉપર જે નવું જજમેન્ટ આવ્યું છે, હિન્દુસ્તાન ગયા પછી મારે પણ જવાનું છે, કારણ કે આપણા રોમન કેથલિક ફાધર લોકો બરાબર બોલી શકે નહીં બાઇબલની અંદરથી. એટલે મેં પણ કહ્યું છે કે મને પણ મોકો આપવામાં આવે, હું પણ બોલું. એટલે સીધું બાઇબલની અંદરથી આપણે બોલું છું કે બાઇબલ આવું કે છે, અને કોર્ટ બાઇબલને માને છે તો કોર્ટ બાઇબલની વિરુદ્ધ કેવી રીતે જઈ શકે. એ મારો એક તર પ્રભુની ઈચ્છા છે, હું લઈ જઈશ. તમે મારે પ્રાર્થના કરો કે જઈ શકો. મહિલા આયોગના અધ્યક્ષ અમારા ઉદયપુરના છે, ડૉક્ટર ગિરજા વ્યાસ, અને એમણે મને કહ્યું છે કે ફાધર તમે આવો અને આપણે ડિબેટની અંદર તમે પણ ભાગ લો. પ્રભુની ઈચ્છા હશે તો પ્રભુના વચનની અંદરથી સીધે સીધું વાંચી નાખીએ, બીજું બધું ભાષણ આપ્યા કરે, જેથી કહીને સત્ય તમને જાણ, તમે સત્યને જાણ અને સત્ય તમને મુક્ત કરશે. પરમેશ્વરના વચનની અંદર એવું લખ્યું છે અને એવું કાર્ય થાય. હવે આવા બધાની અંદર પરમેશ્વર છેલ્લા 20 વર્ષથી મારી સાથે એક જુદી જ રીતે વ્યવહાર કરી રહ્યો છે કે લોકો ઘેટા તોડવાની સેવા કરે છે, મંડળી તોડવાની સેવા કરે છે. એ રોગ આપણા હિન્દુસ્તાનની અંદરથી અમેરિકાની અંદર પણ આવ્યો છે. આપણા લોકોમાં જોયું મેં બ્રુકલિનમાં, બધે ભવિષ્યવાણીના નામે લોકો જતા રહે છે ત્યાં ઘેટા. એટલે એક જમાનામાં જ્યોતિષીઓ હતા, હવે આપણી પાસે પેન્ટિકોસ્ટલ જ્યોતિષીઓ ઉભા છે. એ તમને ભવિષ્યની વાતો કે કયા કલરની કેવી ગાડી તમને મળશે ને શું થશે. એટલે લોકોના હાથે મારા પોતાના 4 પટેલ પરિવારો 2006 આવ્યો, મારો એક્સિડન્ટ થયેલો, RSS 3 મારા પર હુમલો કર્યો અને મારો પગ ભાંગી ગયો. પ્રભુએ કહ્યું કે તું લંગડાતો લંગડાતો અમેરિકા જવાનો છે, તું લંગડાતો લંગડાતો આવ્યો હું. અને એ વખતે ઘણી જગ્યાએ મેં સુવાર્ત પ્રચાર કરી, અને ખાસ કરીને ન્યૂ જર્સીમાં 4 પટેલ પરિવારો પ્રભુની પાસે આવ્યા. અત્યારે હું આવ્યો તે લોકો જોવા મળતા નથી, બીજા લોકો લઈ ગયા. એક માણસે ભવિષ્યવાણી કહીને બધા લોકોની પાછળ, અને બહુ મને દુઃખ થયું. પણ જ્યારે મેં વિચાર કર્યો કે આટલું બધું કામ લોકો કરે છે અને પછી વિદેશોની અંદર એનો રિપોર્ટ જાય છે, અને હું ઘણા બધા અધિવેશનમાં ગયેલો છું, વિશ્વવ્યાપી અધિવેશનમાં, અને ત્યાં ખોટી સાક્ષીઓ લોકો આપે, અને હું કંટાળી ગયો. હું પ્રાર્થના કરતો, પ્રભુ મારે આવી સાક્ષી જોતી નથી, જો ત્યાં મને મારી નોકરી છોડાવી દીધી તો મારે નવા જ લોકોની અંદર કામ કરવું છે. અને એ સમય આવ્યો જ્યારે એકવાર એક હિન્દુ માણસ મને પૂછતો હતો હિંમતનગરમાં બસ સ્ટેન્ડે, હું ઉદયપુર જતો હતો અને અમે હિંમતનગરની અંદર ગાડી ફેરી 20 મિનિટ, અને ત્યાં હું વાત કરતો હતો. એ માણસ RSS PHCનો માણસ હતો, એક પટેલ હતો જે કચ્છનો, અને એણે મને પ્રભુ ખ્રિસ્તીઓ વિશે ઘણું પૂછ્યું ને મેં એને સુવાર્ત આપી. તો એણે મને કહ્યું કે સાહેબ એવું હોય ને તો હું પોતે બાપ્તિસ્મા લેવા માટે તૈયાર છું, કારણ કે મને તો એવું લાગ્યું કે તમે લોકો ધર્મ પરિવર્તન કરો છો એટલે આપણા હિન્દુનો હિન્દુને ઉખીડે તમે દરિયા ફેંકી દેશો અને ખ્રિસ્તીઓનું એટલે અંગ્રેજોનું રાજ કરશે. એટલે એમની અંદર જે વિચારસરણી અને જે મેન્ટેલિટી, જે માનસિકતા બની છે એ બિલકુલ અલગ પ્રકારની બની. એની પાસે આપણા લોકો જતા નથી, કારણ કે બીક લાગે. પણ જ્યારે ધર્માંતરણની વાત નીકળી હવે, અને આખા હિન્દુસ્તાનની અંદર ઘણા બધા ફાધરો પાસેથી, બિશપ પાસેથી એ લોકોએ મંતવ્ય લીધા કે ધર્માંતરણ શું છે, એમને સંતોષ થયો નહીં. CBI વાળા મારી પાસે આવ્યા, પ્રભુની કદાચ ઈચ્છા હશે, મારી પાસે કોઈ ડિગ્રી નથી ભાઈ, મારી પાસે ટેમ્પરેચર છે પણ ડિગ્રી નથી. હવે બધી બાઇબલ કોલેજના સેમિનારીઓ આવી અને મને થોડું મારું ટેમ્પરેચર ડિગ્રીઓમાં ભરી ભરીને ડિગ્રીઓ આપે છે, આપે છે સારું, હવે ડિગ્રી આવી છે, ટેમ્પરેચર વગરની ડિગ્રીઓ શું કરીએ આપણે. એમણે મને કહ્યું, IG સાહેબે મહારાષ્ટ્રના એક અંકુશ જન્મી છે, એમણે મારી સાક્ષી સાંભળી એમની ઓફિસમાં, મને કહ્યું કે તમે કંઈ લખો ધર્માંતરણ પર. તો મેં ધર્માંતરણ પર અંગ્રેજીમાં હિન્દીમાં અને ઇંગ્લિશમાં લખીને આપ્યું કે અંગ્રેજોની અંગ્રેજો ગયા એની સાથે સાથે ધર્માંતરણ ગયું. હવે ધર્માંતરણ નથી, હવે ભક્તિ સંપ્રદાય છે, હવે ભક્તિની એક ચળવળ છે. એટલે એક માણસ હિન્દુઓના મંદિરની અંદર જઈને કશું ચડાવે, કોને પ્રાર્થના કરે, કોને ગવે, કૃષ્ણને કે મહાદેવને ગાળો બોલે છે એ કોને ખબર છે. અને એક મુસલમાન માણસના કોઈ મુસલમાનની દરગાહમાં પીરની દરગાહમાં કોઈ માણસ જતો રહે હિન્દુ માણસ અને લીલા કલરનું કપડું ઓઢાડી દે અને ત્યાં એક રૂમાલ ઢાંકી દે અને પછી પ્રાર્થના કરતો હોય તો એ પેલાને પ્રાર્થના કરે છે કે એના ભગવાનને પ્રાર્થના કરે, કોને ખબર. એટલે જે વિશ્વાસ જે છે શ્રદ્ધા એને બેનર ઉપર ના મૂકી શકાય. અને જ્યારથી આપણે બેનર ઉપર મૂક્યું ત્યારથી આ બધે દખા થયા છે. મેં એવું સમજાવ્યું, મેં એને લખી નાખ્યું અને ઘણા બધા મુદ્દા મેં લખ્યા અને એમને સારું લાગ્યું અને મને ઘણી બધી ભાષામાં એનું ભાષાંતર કર્યું અને ત્યાર પછી લોકોનો ટેલિફોન મારા પર આવવા લાગ્યા. અને એ રીતે જે ઉચ્ચ સ્તરીય હિન્દુઓ જે છે, બ્રાહ્મણો અને જૈન લોકો અને ક્ષત્રિય લોકો, એ લોકો મને પૂછવા લાગ્યા અને ઘણા લોકો પોતાના ઘરે મને બોલાવવા લાગ્યા. ઉદયપુરની બજારની અંદર આખો દિવસ ફરવા લાગ્યો અને લોકો મને બોલાવે, રુદ્રાક્ષની માળા તમે જોઈએ કે હિન્દુ લોકો એમ નથી આવી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હિન્દુઓ લોકો માટે પણ મરી ગયા, એ સંદેશો લઈને એમના માટે જઉં છું, તમારા માટે નથી આવ્યા. સાહેબને મને પૂછ્યું કે હું કાઢી નાખું, કારણ કે મેં ભૂલથી પહેરી લીધું. પેન્ટકોસ્ટ વાળા કહે કે પહેલું કાઢી નાખો અને પવિત્ર થઈ જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હિન્દુઓ માટે પણ મરણ પામ્યા છે એ બતાવવા માટે હું હિન્દુઓ માટે પહેરું છું. અને પ્રભુની કૃપાથી આ એવું થયું કે સાક્ષી આપતા આપતા એ લોકો વિશ્વાસમાં આવવા લાગ્યા. અને જન્માષ્ટમીના દિવસે એટલે આઠમ આપણે કહીએ છીએ ત્યારે મંદિરના અમારા કૃષ્ણ મંદિર, અમારું બહુ મોટું ચત્થલ મંદિર ઐતિહાસિક, એમાં મને બોલાવ્યો કે તમે આવીને લોકો માટે પ્રાર્થના કરજો શાંતિ માટે. મેં કહ્યું સારું. તો આખી રાત 2 લાખ લોકો લાઈનમાં ઉભા રહે અને પેલા જે મુખ્ય મહંત છે એનો આશીર્વાદ લેવા માટે લોકો આવે તો મહંતે કહ્યું કે આ ફાધર રાણા છે, મૂર્તિ પૂજા કરતા નથી, સાચા દેવને માને એમના પણ આશીર્વાદ દો. એટલે આખી રાત હું પ્રાર્થના કરવા લાગી. એક આઠમના દિવસ એવું થયું અને મને બહુ સારું લાગ્યું. પછી દર આઠમે જવાનું. આ વખતે આઠમ જન્માષ્ટમીના સમય ના આવી શક્યો, કારણ કે હું યુએસમાં છું. એ રીતે પરમેશ્વર કાર્ય કરવા લાગ્યો અને અત્યારે લગભગ ઉદયપુરમાં 35 સિંધી પરિવારો, 10 ઠાકોર પરિવારો એટલે કે અમારા રાજપૂત અને મીણા પરિવાર જે ભણેલા ગણેલા લોકો છે, આદિવાસીઓ પણ છે અને બ્રાહ્મણો પણ છે મીણામાં, એ લોકોના અમુક પરિવારો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા. અને એટલા માટે હું કહું છું કે ભારતની અંદર ખરેખર પવિત્ર આત્મા કાર્ય કરે છે. હવે આપણે પ્રભુના વચનમાં જઈએ. તમારા માટે પ્રાર્થના કરો, હું એ મંડળી તોડવા માટે કદી જ નહીં આવું. તમારા ત્યાં આવીશ તો તમારા ઘરે બેસીને ઉપવાસ પ્રાર્થના કરીશ અને મારી સેવા માટે તમે પ્રાર્થના કરો. મારે એક એક જે અનરીચ પીપલ ગ્રુપની જે વાતો થાય છે એ ખરેખર એમની પાસે મારે જવું છે, એમની માનસિકતાને સમજવી છે, એમના શાસ્ત્રોમાં જે લખ્યું છે એ મારે સમજવું છે અને એની અંદરથી કશું શોધી કાઢીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા એમની આગળ આપવી છે. અને ખરેખર હવે એ લોકોનું હૃદય પ્રભુને માટે ખુલ્લું થયું છે. અને ઉચ્ચ સ્તરીય હિન્દુઓ તમે મારા મારી મંડળીમાં આવો તો ઘણા બધા તમને બ્રાહ્મણો ક્ષત્રિયો મળશે, જે લોકો અત્યારે અમારા હાથે બાપ્તિસ્મા લીધા છે અને આરએસએસ વાળા જોવા આવ્યા છે કે આ પવિત્ર સ્થાન કેવું છે. એ વખતે એ લોકોને ધર્માંતરણ લાગ્યું નથી. આરએસએસના શીર્ષ નેતાઓ એકવાર આવ્યા, એક જણ અમે તામિલિયન બ્રાહ્મણને અમે ડૂબાડ્યો, એ લોકો ફોટા લઈ ગયા, પણ કોઈ દખા થયા હજુ સુધી કોઈ ધમાલ છે જ નથી. એટલે આ તો બહુ સારું કહેવાય. એટલે આપણે સુવાર્તા લઈ જવામાં જરા બહુ મને લાગે છે કે પાછા પડ્યા લઈને જઈ કે આ પ્રભુની કૃપા થાય કે હવે આપણે લઈ જઈએ. પરમેશ્વરના વચનની અંદર આપણે જે વાંચ્યું એની અંદર આપણે થોડી વાર જોઈએ. મને લાગે મારે ગીતની એક પંક્તિ ગાય પણ જરા બી આપો ભાઈ, મને જરા બહુ જઈ જઈ કાળ બધા કઈ વગાડીએ, જરા એક પંક્તિ ગાઈએ એટલે જરા થોડું ગરમ ગરમ અને મને આપેલા સમયમાં મારો સંદેશ બંધ કરવા માંગુ છું. બી ભાઈ અમે જે વગાડ્યું ને એ રીતે વગાડો. મન લગાય કી છે એ તો બિના યે જીવન તુના, એ તો બિના યે જીવન તુના, તારા અંધેરા અંધેરા બાપ ભરી સારા અંધેરા અંધેરા
तेरी जिंदगी है रुतुआई का मेला દિનકરભાઈ સાથે મારે વાત થઈ અને મેં એવું લાગ્યું કે તો સાલ્વેશન આર્મી ના છે. મને બહુ આનંદ થયો કારણ કે ત્રણ પ્રચારકોએ ત્રણ પ્રભુના સેવકોએ મારા જીવનમાં બહુ જ પ્રભાવ નાખ્યો છે. જ્હોન બેપ્ટિસ્ટ, એબી સિમ્પસન અને વિલિયમ બુથ. વિલિયમ બુથે એક જગ્યાએ લખ્યું છે આ કોટેશન કે એણે અહીં લખ્યું છે કે ઇન આન્સર ટુ યોર ઇન્ક્વાયરી આઈ કન્સિડર ધેટ ધ ચીફ ડેન્જર્સ વિચ કન્સર્ન ધ કમિંગ સેન્ચુરી વિલ બી રિલિજન વિધાઉટ ધ હોલી ગોસ્ટ, ક્રિશ્ચિયાનિટી વિધાઉટ ક્રાઇસ્ટ, ફોરગિવનેસ વિધાઉટ રિપેન્ટન્સ, સાલ્વેશન વિધાઉટ રિજનરેશન, પોલિટિક્સ વિધાઉટ ગોડ એન્ડ હેવન વિધાઉટ હેલ. કોઈએ પૂછ્યું હશે એમને, વિલિયમ બુથ, જનરલ વિલિયમ બુથે કહ્યું કે આવનાર દિવસોની જે શતાબ્દીઓ હશે એની અંદર જે વધારામાં વધારો જે ખતરો કહેવાય, ખતરો જોખમ, એ છે પવિત્ર આત્મા વગરનો ધર્મ, ખ્રિસ્ત વગરનું ખ્રિસ્તીત્વ એટલે કે ખ્રિસ્તી ધર્મ, પસ્તાવા વગરની ક્ષમા, સારણ વગરનો નવો જન્મ, પરમેશ્વર વગરનું રાજકારણ અને નર્ક વગરનું સ્વર્ગ. એટલે કે નર્ક છે જ નહીં, બધા આપણે સ્વર્ગમાં જવાના છીએ, લિબરલ. અને કેટલું અમે આ જોઈને મને બહુ ગમ્યું. અત્યારે ગૂગલ ની અંદર બેઠો બેઠો જોઈ રહેલો અને જનરલે જે કહ્યું હું જોતો તો મારા આંખની અંદર આંસુ નીકળી ગયા. આટલી સરસ પ્યોર ગોસ્પલ આપણે શા માટે પ્રચાર નથી કરી શકતા? પરમેશ્વર આ દિવસોની અંદર એક એવી પેઢીને ઉત્પન્ન કરી રહ્યો છે જે તમારા બાળકોને, તમે પણ છો, જેવો પ્રેરિતીય પાયાને ફરીથી તાજો કરશે. રિસ્ટોરિંગ ધ એપોસ્ટોલિક ફાઉન્ડેશન. પરમેશ્વર તમને અહીં અમેરિકા લાવ્યા છે ખાલી પૈસા કમાવા માટે નહીં. ઘણા લોકો ત્યાં છે, એ લોકો વિઝા માંગે છે, વિઝા. એક માણસ 25 વાર ગયો છે અને વિઝા મળ્યો નથી. એની એ ટિકિટ દર વખત જાય, દર વખતે એ ટિકિટ પાછી આવે છે, આ વખતે પણ પાછી આવે. એક સમયમાં અમેરિકા જઈને ભીખ માંગે છે એવું બોલનારા પ્રચારકોને મેં સાંભળ્યા છે. એમનો એક પ્રચારક એક છોકરો, એને પાસપોર્ટની અંદર કેટલાય ઠપ્પા લાગી ગયા અને એ લોકો રેવરન ફાધર કાર્ડિનલમાં માનતા હતા, કાર્ડિનલ બનાવ્યા છતાં પણ એને મળી શક્યો નથી. પણ તમે અહીં બેઠા છો એનો અર્થ એ કે પરમેશ્વર તમને અહીં લાવ્યો છે. પરમેશ્વરની સનાતન કાળની યોજના હતી જગતની ઉત્પત્તિ પહેલા, એટલા માટે અહીં તમે અહીં બેઠા છો. એની કૃપા છે કે તમે અહીં છો અને પરમેશ્વર તમને એટલા માટે લાવ્યો છે કે તમે પ્રેરિતો અને પ્રબોધકોના જે પાયા ઉપર મંડળી ઉભી છે એ પાયો આજે દસમસી ગયો છે, તેને તમે સ્થિર કરો. એટલા માટે સાલ્વેશન આર્મી કે અલાયન્સ ચર્ચ કે મેથોડિસ્ટ ચર્ચ કે સીએનઆઈ ચર્ચ ની ભિન્નતા નથી, ગુજરાતની અંદર છે, અહીં નથી. કારણ કે પ્રભુ એક આદર્શ નમૂનો ઉપસાવીને લોકોને બતાવવા માંગતો હતો કે આ પાયો છે અને ત્યાં હું કાર્ય કરવા માંગુ છું. માટે પ્રભુ તમને ત્યાંથી લાવી અને અહીં એને તમને રોપ્યા છે. અને ગુજરાતી ભાઈઓ અને બહેનો, પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં તમને કહેવા માંગુ છું કે અમેરિકાનું ભવિષ્ય જે ઘડતર થશે એની અંદર ગુજરાતીઓનો બહુ મોટો ફાળો છે. વોલ સ્ટ્રીટ નક્કી નહીં કરી શકે આજ અમેરિકાનું ભવિષ્ય, પણ જો પરમેશ્વરના ભયમાં તમે ચાલશો તો તમારા દ્વારા પરમેશ્વર અમેરિકાને આશીર્વાદ આપશે. ઉત્પત્તિના પુસ્તકના 26મા અધ્યાયમાં 12-15 વચનો જો તમે જુઓ, વાંચવાનો ટાઈમ નથી, સાત બાબતો ત્યાં લખી છે. આઇઝેક સોડ ઇન ધ લેન્ડ ઇન ધ ટાઈમ ઓફ ફેમાઇન એન્ડ રિસીવ્ડ ધ સેમ યર 100-fold. દુકાળના વખતે ઈસાકે વાવણી કરી અને તે જ વર્ષે 100 ગણું પામ્યો. પછી લખ્યું છે ધ લોર્ડ બ્લેસ્ડ હિમ, પરમેશ્વરે તેને આશીર્વાદ આપ્યો. હી રેસ્ટેડ ગ્રેટ, એ મોટો થયો, મહાન થતો ગયો. હી વેન્ટ ફોરવર્ડ, એ આગળ વધતો ગયો. હી ગ્રુ અન્ટિલ ઇટ બીકેમ વેરી ગ્રેટ, બહુ જ મહાન માણસ થયો ત્યાં સુધી આગળ વધતો ગયો. હી હેડ પઝેશન્સ ઓફ ફોક્સ, પઝેશન્સ ઓફ હર્ડ એન્ડ ગ્રેટ ઓફ સેવન. એની પાસે ઘણી બધી માલ મિલકત હતી. અને સાતમી બાબત, ફિલિસ્ટાઇન્સ એન્ડ વિથ હિમ, ફિલિસ્તી લોકો એની અદેખાઈ કરવા લાગ્યા. કેમ? કારણ કે કિંગ જેમ્સ વર્ઝન લખ્યું છે કે બીકોઝ ઓલ ધ વેલ્થ ધેટ હિઝ ફાધર સર્વન્ટ ડગ ઇન ધ ડેઝ ઓફ એબ્રામ હિઝ ફાધર, ધ ફિલિસ્ટાઇન્સ હેડ સ્ટોપ ધેમ એન્ડ ફિલ ધેમ વિથ અર્થ. Isaac dug again those wells of water which they had dug in the days of Abraham his father, for the Philistine had stopped them after the death of Abraham, and he called their names after the same names by which his father had called them. Ibrahim na samay ma je Ibrahim ne kuwa khoda tha, e prerit ki payo kevay ajana desh ni andar gayo hoy ane tyane kuwa khoda ane vakat jata ena મરણ પછી ફિલિસ્તીઓએ પાછા માટી નાખીને ભરી દીધા. પણ ઈસાકે એમને ફરીથી ખોદ્યા અને એના બાપુજીએ જે નામ આપ્યા હતા એ જ નામ ફરીથી આપ્યા, રિસ્ટોરેશન ઓફ એપોસ્ટોલિક ફાઉન્ડેશન. જે પારો છે એનું નવીનીકરણ ફરીથી એના તાજા કરવામાં આવ્યા. યશાયા 1:4 ની અંદર, યશાયા 58:12 ની અંદર પરમેશ્વર યહોવા કહે છે કે તારો જે વંશ છે એ પુરાતન કાળના ખંડેરોને ફરીથી બનાવશે. This is the time for us to restore the apostolic foundation. That's why the Lord has brought you here all the way to this side across the world to dig again the well of apostolic wealth. પ્રેરિતીય જે પાયો છે ને એને નવો કરવાને માટે, એક નવી બાબત શીખવાને માટે પરમેશ્વર તમને આશીર્વાદ આપીને અહીં લાવ્યો છે. સાલ્વેશન આર્મીએ કેટલા બધા સારા કામ કર્યા છે. હું તો ઘણા બધા દેશોમાં ગયો, સિંગાપોરમાં, બેંકોકમાં, દરેક જગ્યાએ સાલ્વેશન આર્મી ગયો છું. એલાયન્સ ચર્ચમાં પણ ગયો છું, CNI ચર્ચોની અંદર, એટલે ત્યાં તો પ્રેસ્બિટેરિયન ચર્ચ છે. એંગ્લિકન ચર્ચની અંદર ગયો છું, કેસેક પહેરીને ત્યાં પ્રભુ ભોજન પણ મેં આપ્યું છે. દરેક જગ્યાએ તમે જુઓ તો એ લોકોએ જે પ્રેરિત પાયો મિશનરીઓ નાખ્યો હતો એ બહુ જ સખત પરિશ્રમ કરે. પણ પછી એક ચીલા ચાલુ ટ્રેડિશન પરંપરા બની ગઈ અને ભક્તિ પણ પરંપરા બની ગઈ. અને ખાસ કરીને વિલિયમ બુથ વિશે હું છેલ્લા 15 દિવસથી હું ગૂગલમાં જોઈ રહ્યો છું. બ્લડ એન્ડ ફાયર એમની ધજા ઉપર જે લખ્યું છે ને, લોહી અને આગ, એ તો આપણે ભૂલી જ ગયા છીએ. ફક્ત ધજા જ રહી ગઈ. ફિલિસ્તી લોકો જયારે કરાર કોચને ઉઠાવીને લઈ ગયા અને ઇઝરાયલીએ કશું ના કરી શક્યા, પણ કરાર કોચનું સામર્થ્ય ખલાસ નતું થયું. પરમેશ્વર પોતાની પ્રતિજ્ઞા અને પોતાના વચનો જે આપે છે પાછા ખેંચતો નથી. અત્યારે આ લોહી અને એ આગ ક્યાં છે? આખા બાઇબલ ની અંદર મેં આજે સવારે, આજે આખી રાત 3 વાગ્યા સુધી મેં પ્રાર્થના કરી, મેં બાઇબલ ની અંદર વારંવાર જોયું, બ્લડ એન્ડ ફાયર, બ્લડ એન્ડ ફાયર, બ્લડ એન્ડ ફાયર, બ્લડ એન્ડ ફાયર, લોહી અને આગ, લોહી અને આગ, લોહી અને આગ, દરેકે દરેક જગ્યાએ જોવાની મળે. નિર્ગમન 5:24 લખ્યું છે કે જુઓ આપણા પરમેશ્વરે આપણને પોતાનો મહિમા બતાવ્યો છે, પોતાની મહાનતા બતાવી છે, તેની વાણી આપણે અગ્નિની અંદરથી સાંભળી છે. અને જ્યારે ઇઝરાયલના લોકો વિસંડી ગુલામીની અંદર છૂટ્યા, હલવાનના લોહ દ્વારા છૂટ્યા, લાલ સમુદ્ર પાર કર્યો અને તરત જ અગ્નિ સ્તંભે તેમને ઢાંકી દીધા, અગ્નિ સ્તંભનું આવરણ તેમના ઉપર આવ્યું, બ્લડ એન્ડ ફાયર. જ્યારે ઇબ્રાહીમની સાથે પરમેશ્વરે પ્રતિજ્ઞા કરી, એટલે કે કરાર કર્યો, અને એ વખતે એને કહ્યું કે મારે માટે તું આટલા પ્રાણીઓ અને પક્ષીઓને તું ચડાવ, અને એને પરમેશ્વરની આગળ એ
રક્ત બલિદાન ચઢાવ્યા અને પછી તરત જ સાંજના સમયે ધુમાથી એક મસાલ આવી, એક જ્યોત આવી, અને પરમેશ્વરે એ વખતે ઇબ્રાહીમની સાથે કરાર કર્યો રક્ત અને દહી. જયારે ઈસાકને લઈ જતો હતો એ મોરિયા પહાડ ઉપર, અને રસ્તાની અંદર ઈસાકે પૂછ્યું કે બાપુજી આપણી પાસે લાકડા પણ છે અને આ આગ પણ છે, પણ રક્ત બલિદાનને માટે હલવાન ક્યાં છે? અને ઇબ્રાહીમે કહ્યું કે પરમેશ્વર પોતાના પહાડ ઉપર આપણને એ પણ પૂરું કરીને આપશે, એટલા માટે યહોવા હિરેનું પ્રકાશન ત્યાં તેને મળ્યું. દરેક જગ્યાએ આપણે જો જોઈએ તો પરમેશ્વરના વચનની અંદર બ્લડ એન્ડ ફાયર સ્પિરિચ્યુઅલી આર ધ પિલર્સ ઓફ ડિવાઇન રેવલેશન ઓફ ધ બાઇબલ. રક્ત અને આગ પરમેશ્વરના વચનના પ્રગટીકરણના બે મુખ્ય સ્તંભ છે, સ્તંભ પાયાના સ્તંભ છે, અને આજે લગભગ આપણે ભૂલી ગયા છીએ. મૂસાના વખતમાં જ્યારે યાજકોને સ્થાપિત કરવામાં આવ્યા, એમને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા, અને લેવીઓના પુસ્તકના 9:24 વચનમાં લખ્યું છે કે જ્યારે લેવીઓ અને યાજકોએ પરમેશ્વરની આગળ રક્ત બલિદાન ચઢાવ્યું કે તરત જ ધ ફાયર ઓફ ગોડ કેમ એન્ડ કન્ઝ્યુમ ધ સેક્રિફાઈસ. સ્વર્ગની અંદરથી પરમેશ્વરની આગ આવી, પરમેશ્વરને અગ્નિ આવ્યો અને એ દહન્ય અર્પણોને તેણે ભસ્મ કર્યા. અને યહૂદી ઇતિહાસ હું વાંચતો હતો એની અંદર એક જગ્યાએ લખ્યું છે, યહૂદીઓ આજે પણ માને છે કે લેવીઓએ અને યાજકોએ જ્યારે એ દહન્ય અર્પણો ચઢાવ્યા હતા અને એ દહન્ય અર્પણને પરમેશ્વરના જે અગ્નિએ ભસ્મ કર્યા, એ અગ્નિ જે પ્રગટ થયો ઉપર આવીને, એ અગ્નિને સુલેમાનનું મંદિર જ્યાં સુધી બંધાઈને પ્રતિષ્ઠિત ના થયું ત્યાં સુધી એ આગને, એ જ્યોતને એ લોકોએ હંમેશા સળગતી રાખી હતી. બ્લડ એન્ડ ફાયર. એલિયા જ્યારે માઉન્ટ કાર્મેલ, કાર્મેલ પહાડ પર હતો, અને બાળના પ્રબોધકો 400 સાંકળોથી પોતાને જાહેર કરતા હતા, અને બરાબર સંધ્યાકાલીન દહની અર્પણના વખતે એલિયાએ પ્રાર્થના કરી. એણે સૌથી પહેલા રક્ત બલિદાન ચઢાવ્યું છે અને પછી પ્રાર્થના કરી, અને પરમેશ્વરના અગ્નિએ આવીને એ દહની અર્પણને ભસ્મ કરી નાખ્યા, અને બધા જ લોકો પોકારવા લાગ્યા, યહોવા તે જ પરમેશ્વર છે, યહોવા તે જ પરમેશ્વર છે. જ્યારે નવું મંદિર બન્યું સુલેમાન રાજાના વખતમાં, અને એણે જ્યારે પરમેશ્વરની આગળ પ્રાર્થના કરી અને પ્રાર્થના પૂરી કરી કે તરત જ પરમેશ્વરનો અગ્નિ ઉતરી આવ્યો અને રક્ત બલિદાનને તરત જ ગ્રહણ કરી ભસ્મ કરી નાખ્યો. રક્ત અને અગ્નિ, આપણી પાસે રક્ત અને અગ્નિ ના છે, અને આજે આપણે હૃદયને કાળજાને કંપાવી નાખે એવા વચનો વાંચ્યા છે. મારા બાઇબલ કોલેજના એક લેક્ચરરે કહ્યું કે સાહેબ જ્યારે પણ અમે આ ખોલીએ છીએ ત્યારે અમે એને અમે ખોલીને બીજું જોઈએ છીએ, એ જોતા જોતા ભીખ લાગે છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર ધોઝ હુ વેર વન્સ એનલાઇટન એન્ડ હેવ ટેસ્ટેડ ઓફ હેવનલી ગિફ્ટ. અનુભવ નહીં, ફક્ત ચાખ્યા છે, એમણે ચાખ્યા પણ છે, સ્વર્ગીય દાનોનો અનુભવ કર્યો છે, અને ત્યાર પછી જો એ લોકો પડી જાય નવેસરથી પસ્તાવો કરવો મુશ્કેલ છે, કારણ કે તેઓ પરમેશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને ખુલ્લામાં તેનું અપમાન કરે છે. અને આ પાપ આરએસએસ અને વીએચપી વાળા નથી કરતા, આ પાપ ખ્રિસ્તીઓ કરે છે. ઓનલી ક્રિશ્ચિયન કેન કમિટ ધીસ. લોકો પાસે દુવારતા ગઈ નથી બિચારા, ક્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરીથી ચડાવે? અત્યારે તો આપણે એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ એમની આંખો ઉગાડે, કારણ કે તેઓ શું કરે છે તે તેમને પણ ખબર નથી. પણ આપણે જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ, પ્રભુ મંદિરમાં આવીએ છીએ, તેની ભક્તિ કરીએ છીએ, તો હું દાન પણ આપી દઈએ છીએ, પ્રભુના કોઈ સેવકને મદદ પણ કરી દઈએ છીએ, કપડાં લગતા આપી દઈએ છીએ, ચેક આપી દઈએ છીએ, પણ પછી આપણે જો પાપમાં જીવીએ, એનો અર્થ એ કે આપણે દેવના પુત્રને ફરીથી વધસ્તંભે કરી રહ્યા છીએ. અને બે પ્રકારની જમીન એક છે, એક જમીન છે એ પોતાના ઉપરથી આવનાર વરસાદનું પાણી શોષણ કરે છે અને તે ફળ આપે છે અને પ્રભુ તેને આશીર્વાદ આપે છે. પણ બીજી એક જમીન છે, મંડળીની અંદર બે પ્રકારની જમીનો. પ્રભુ યીશુ ખ્રિસ્ત જયારે જડા ત્યારે પણ બે પ્રકારની મંડળીઓ. એક મંડળી પ્રસ્તાવ કહીને કહે છે કે તારા રાજ્ય અમારે આવું છે. બીજી મંડળી કહે છે કે ભાઈ તું સારો હોય તો તમે અમને શા માટે બતાવતો નથી. બે પ્રકારની મંડળી, અહીં પણ બે પ્રકારની જમીનો. એક જમીન છે જે વચનનું જે જળ, પ્રભુ વચનના જળ સ્નાનથી આપણને શુદ્ધ કરે ત્યારે એને આપણે ગ્રહણ કરીએ છીએ અને પરમેશ્વરને માટે ન્યાયપણાના ફળો આપણે ઉત્પન્ન કરીએ છીએ. સાચું ચરિત્ર, એક સારું સુંદર ચરિત્ર આપણી અંદર ઘડતર થાય છે અને પ્રભુ તેને આશીર્વાદ આપે છે. પણ બીજી એક જમીન છે, વારંવાર 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 પડતા વરસાદનું શોષણ કરે છે, છતાં પણ એ કાંટા અને ઊંટ કટારા વગર કશું ઉત્પન્ન કરતી નથી. એને શ્રાપિત કરવામાં આવે છે અને એક વાર એને પાડી નાખવામાં આવે છે. કયા પ્રકારની જમીન આપણે છીએ વાલો? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને બીજી જગ્યાએ આપણે જોયું 10મા અધ્યાય, ત્યાં પણ લખ્યું છે કે આપણે જો ફરીથી પડી જઈએ, જો જાણી જોઈને પાપ કરીએ, વચનમાં લખ્યું છે, જો જાણી જોઈને પાપ કરીએ સત્યનું જ્ઞાન થયા પછી, તો પાપને માટે બીજું અર્પણ હવે રહેતું નથી, ઘેરીઓને ખાઈ જનાર અગ્નિ. અને પછી લખ્યું છે મૂસાના જે નિયમ શાસ્ત્રનું અપમાન કરનાર કે અવજ્ઞા કરનાર કે એનું પાલન ન કરનાર, બરાબર છે, એ લોકોને મૃત્યુદંડની સજા મળતી એક કે બે સાક્ષીઓના આધારે. તો આગળ લખ્યું છે હાઉ મચ સોર પનિશમેન્ટ સપોઝ હી સેડ હી બી થોટ વર્ધી હુ હેઝ ટ્રોડન અંડર ફૂટ the Son of God and has counted the blood of the covenant wherewith he was sanctified. ત્રણ બાબતો ભયંકર. જે જાણી જોઈને આપણે પાપ કરીએ તો દેવના પુત્રને આપણે આપણા પગની નીચે દેવના પુત્રને કચડી નાખીએ છીએ. કરારના જે લોહી દ્વારા આપણે શુદ્ધ થયા છીએ, જેના દ્વારા આપણા પાપોના ક્ષમા થઈ છે, તેને આપણા પગની નીચે આપણે કચડી નાખીએ છીએ અને કૃપાના આત્માનું અપમાન. બ્લડ એન્ડ ફાયર, લોહીનું પણ અપમાન અને કૃપાના આત્માનું પણ અપમાન. પ્રભુ યીશુ ખ્રિસ્તે ફરીથી વધારે સમય જણાવવાનું પાપ, લોહીનું અપમાન અને કૃપાના આત્માનું અપમાન, આ ત્રણ પ્રકારના પાપો છે જે આજે મંડળીની અંદર છે. અને એના વિશે આપણે જાગૃત થવું પડશે, કારણ કે પ્રભુ હવે રોકાવાનું નથી. પ્રભુને હું રાજ્ય જલ્દી આવવું જોઈએ, પ્રભુ યીશુ ખ્રિસ્ત જલ્દી આવવો જોઈએ, પહેલા બધા જ સર્વ માનવ સમૂહોને સુવાર્તા સાંભળવાની છે અને પ્રભુ પોતાની સેનાને ફરી એકવાર તૈયાર કરશે. સાલ્વેશન આર્મીની અંદર ફરી એકવાર આપણે બેન્ડ વગાડવાના છીએ, ફરી એકવાર એ પવિત્ર આત્માનો અગ્નિ આવશે, ફરી એકવાર વિકલીફના સમયની અંદર અને પ્રેરિતોના સમયની અંદર અને વેસ્ટલીના સમયની અંદર, સિમ્પસનના સમયની અંદર જે અગ્નિનો જ્વાળા હતો એના તો હજારો ગણો, 100 ગણો આપણે આપણા સમયમાં જોઈશું. જેમ એક જગ્યાએ લખ્યું છે કદાચ નાહુમના પુસ્તકમાં કે તમારા સમયમાં હું આ કામ કરવાનો છું. ઇન યોર ટાઈમ આઈ વિલ ડુ ધેટ. પરમેશ્વર એક નવી રીતે કાર્ય કરી રહ્યો છે અને અમેરિકામાં તમારા દ્વારા, તમારા બાળકો દ્વારા કરશે. શું તમે તેને માટે તૈયાર છો? લોહી અને આગ, રક્ત અને અગ્નિ, એની સાથે તમારા શું સંબંધ છે? એ વિશે તમે કેટલા સંવેદનશીલ છો? એ વિશે તમે કેટલા જાગૃત છો? એક સંવેદનશીલતાની જરૂર છે, એક ચિંતન કરવાની જરૂર છે. આપણે પ્રભુના લોકો છીએ તો આપણે જ પ્રભુના અજવાળાને બીજાઓની પાસે લઈ જવું પડશે. એડિશનની અંદર જેટલી વાર હું નીકળ્યો ભગવા કપડા પહેરીને, જે લોકોએ પટેલો આવ્યો મને પૂછ્યું જ કે તમે આ કેમ પહેરી છે, મેં તરત જ સુવાર્ત આપીને, એ લોકો કહે છે મારા ત્યાં પ્રાર્થના કરો, ધંધા કરો છે એમના. બીજી શું શું છે, સાચી વાત કહું છું તમને, એમના ઘરે હું ગયેલો, ધંધા કરો છે, બહારથી બહુ સુંદર પણ અંદર દુષ્ટાત્માઓનો જાણે કે કરોડિયાના જાડા હોય એવી રીતે તેના કપડા લગર વગર પડેલા છે. હું ગયેલો છું એમના ઘરે, પ્રાર્થના કરી. એ લોકો આપણી સાક્ષીઓ સાંભળવા માંગે છે. અમેરિકાની અંદર પણ એક નાનકડું હિન્દુસ્તાન છે ભાઈ અને બહેનો, એ વિશે આપણે હજુ સુધી વિચાર કરી શક્યા નથી. મેં ઘણા પાસ્ટરોને કહ્યું, પેન્ટિકોસ્ટલ વાળાને પણ કહ્યું કે આ ત્રણ ચાર પાપો તમે પણ કરો છો, આ લોકો પાસે ક્યારે જશો ભાઈ? ભવિષ્યવાણીના નામે આ બધું કરવાનું બંધ કરો, પેન્ટિકોસ્ટલ જ્યોતિષનું કામ બંધ કરો અને પ્રેરિત પાયા ઉપર ઉભા થાઓ. સાલ્વેશન આર્મીના ચર્ચની અંદર જ્યારે જો મારે પ્રચાર કરવાનો હતો, હું એક ગર્વ અનુભવ છે. રાજનાંદગાંવની અંદર 7 દિવસ સુધી, છત્તીસગઢની અંદર મેં વેસ્ટર્ન મંડળીની અંદર મેથડિસ્ટ ચર્ચની અંદર પ્રચાર કર્યો, મને ગર્વ લાગ્યો. વિલિયમ કેરીએ પ્રચાર કર્યો જ્યાં કલકત્તાની અંદર, એમના એમના દેવળમાં મેં એકવાર સંદેશ આપ્યો, મને ગર્વ અનુભવ થયો કે જ્યાં કેરી સાહેબ ઉભા હતા ત્યાં ઉભા રહેવા માટે મને પણ સૌભાગ્ય મળ્યું. એપોસ્ટોલિક ફાઉન્ડેશન, એ તો કોઈ સમજતું નથી. અને કેટલું બધું બગાડ થઈ રહ્યો છે. ભલા ભાઈઓ અને બહેનો, આ વચન પ્રભુની પાસે લઈને આવ્યો છે કે પરમેશ્વરને તમારો ખપ છે. મારી સાથે બોલો, પ્રભુને મારો ખપ છે. જોરથી બોલો, પ્રભુ મને લાવ્યો છે, એની યોજના પ્રમાણે લાવ્યો. તમારો હાથ છાતી પર મૂકીને બોલો, દસ્તાર આની સાથે, પ્લીઝ ડૂ ધેટ. પરમેશ્વર મને લાવ્યો છે, કારણ કે એને મારી જરૂર છે, તેણે મને રોક્યો છે. અને આ અમેરિકા દેશને માટે હું આશીર્વાદનું કારણ બની, મારા બાળકો પણ આશીર્વાદના કારણ બની, હું અને મારા ઘરના યહોવાની સેવા કરી. પ્રભુ યેશુ ખ્રિસ્તના નામ આમેન. બહુ ધન્યવાદ. બધું બધાને આશીર્વાદ.